તારીખ 19/10/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 205 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162
પ્રસિદ્ધ બની આત્મ સ્વરૂપ જોવામાં આવે છે. ચૈતન્ય યોગાધિકા અપૂર્વતા બતાવનારા દર્શાવનારા ગુરુના વચનો વડે શુદ્ધાત્મદે બરાબર જાણી શકાય છે. ગુરુ વચન દર્શન મળે છે. શ્રી ગુરુના વચનમાં મુખ્યપણે ચૈતન્ય યોગાધિકા અપૂર્વતા અનંતતા જો કે સર્વજ્ઞની દિવ્યધનીમાં પણ મુખ્યપણે શુદ્ધાત્મ સ્વરૂપનો મહિમા જ ગાયેલો છે, અથવા દ્રવસ્વરૂપનો વિષય ગમે તેટલો વિશાળ છે તો પણ શુદ્ધાત્મ સ્વરૂપનો મહિમા મુખ્ય વિષય રહ્યો છે. એ જ પ્રયોજનભૂત વિષય રહ્યો છે અને સાંભળનાર દ્રવસ્રોતને સાંભળનાર એને જ સાંભળે છે. બીનું સાંભળે છે તો પણ ખરેખર નહીં સાંભળવા જેવું સાંભળે છે.
બરોબર,
એવી વાત તો અનેક દ્રવસ્રોતમાં વિસ્તાર આવે છે તો પણ ખરેખર બીજું કાંઈ સાંભળતા નથી. ચર્ચાઓ ચાલતી ગુરુદેવની પ્રવચનને સાંભળ્યા પછી પૂરું થયા પછી એવો પ્રશ્ન ચાલે અંદર અંદર. આજે ગુરુજીના પ્રવચનમાં શું શું આવ્યું?
હા જી
પ્રશ્ન ગુરુદેવના પ્રવચનમાં એકલો શુદ્ધાત્મા આવ્યો, વાત તો ઘણી આવી હોય છે, અનેક ન્યાયથી અનેક દ્રષ્ટાંતથી અનેક યુક્તિથી ખરેખર સાંભળવાનું શું હતું એમાં? કે એક સમયમાં આ આત્મા પરિપૂર્ણ જ્ઞાનને આનંદનો દળ છે, એવો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, મુખ્યપણે પ્રવચનમાં દર્શાવવાના જ્યાં આશય છે એ એક જ સાંભળવા યોગ્ય છે. એ એક સાંભળ્યું, બીજું કઈ સાંભળ્યું નહીં.
બરોબર,
એવી રીતે ચર્ચા ચર્ચા હોય ચાલે. આજે શું શું આવ્યું કે બીજું શું શું આવ્યું એ યાદ રાખવાનું કોણ ઓપરેશન રાખે એવું બીજો કોણ પડે. પ્રયોજનના વિષય પોતાનો શુદ્ધાત્મા છે, અપૂર્વ રસથી પોતે આત્માને દર્શાવે છે તો પોતે પણ રૂચિપૂર્વક એને સાંભળે, રૂચિપૂર્વક એને ગ્રહણ કરે, બસ આટલો સંબંધ હોવો જોઈએ.
એક સમયમાં પરિપૂર્ણ પરિપૂર્ણ જે આવે ગુરુદેવ શ્રી અને સૌ સમય પછી હોય ને પરિપૂર્ણ એમ
આત્મા પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાન ને
આનંદ
સ્વરૂપ છે અને અત્યારે જ એનું પ્રયોજન છે, અત્યારે જ એનું મૂલ્યાંકન છે, અત્યારે એ દ્રષ્ટિ સમક્ષ છે, અત્યારે એ જ્ઞાનનો આશ્રય થાય છે, અત્યારે એ અભિમાનતા કરવા લાયક ભૂમિ છે. અહીંયા તો બે વાત છે મારી સૂચનમાં. એક તો ગુરુ વચનમાં ચૈતન્યનું સ્વરૂપ કેવું આવે છે, કે ચૈતન્ય સ્વભાવ છે, અગાધ છે, બેભદ છે, જેની કોઈ સીમા નથી, એવું એનું અસીમ સામર્થ્ય છે. વળી એ દર્શાવતા તેનું તે કહે છે એમ સાંભળનારને લાગતું નથી, પણ સાંભળનારને એમ લાગે છે કે કોઈ અપૂર્વ રહે છે. અત્યારની પ્રત્યક્ષ ચર્ચામાં એ વિષય કે આત્મ સ્વરૂપ સાંભળ્યું છે, આ તો મેં મને ખબર છે, નાયક કે છે, આત્મા કે છે, નાયક કે છે, કોઈ પણ શબ્દથી અનેક શબ્દોથી આત્માને કહે છે. શબ્દો તો વારંવાર રિપીટ થાય છે, ફરી ફરીને કહેવાય છે, પણ સાંભળનારને એના વાચનની અપૂર્વતા લાગવી જોઈએ. ચર્ચામાં અપૂર્વતા લાગવા આ એક વિશિષ્ટ લક્ષણ છે કે આત્મા યથાર્થ મને સાંભળાય છે. સાંભળવાની ક્રિયા યથાર્થપણે થાય છે એનું આ એક લક્ષણ છે. એને જ્યારે કહે ત્યારે, જેટલી વાર કહે ત્યારે એને એમાંથી અપૂર્વતા અપૂર્વ અપૂર્વ
અપૂર્વ ન લાગે તો શું સમજવું?
અપૂર્વ નહીં લાગે તો એનો રસ ઉડી ગયો છે, અને ભલો મળો અને કંટાળો એવા વિના
રહેશે.
પછી કંટાળો આવશે ત્યારે કંટાળા ભરેલી પ્રવૃત્તિ કેવી રીતે થાય લેખનકાર
માટે
એ પરિસ્થિતિ આવ્યા વિના
રહેશે.
આ બધું બહુ સરસ છે, ઘણી વાતો લીધી છે, માર્મિક વાતો લીધી છે. અને નરેન્દ્રતા ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા એને દર્શાવનારા, એને બતાવનારા ગુરુ વચન છે. ગુરુ વચનો આ વિષય છે. બીજી વાત આવતી હોય તો પણ આ કહેવા માટે આવે છે, અને આ વાત આવતી હોય તો પણ આ જ કહેવા માટે
આવે છે. ચૈતન્ય ગોળો તો આટલો જ છે,
લોક પુરુષ સંસ્થાને ગયો એનું ભેદ તમે કઈ લેવો શ્રીમદજી
પદ્ધતિ.
જો આકાશના એક પ્રદેશે એક આત્માનું એક પ્રદેશને ગોઠવવામાં આવે તો કેવી સમજઘાત થાય, અને 14 બ્રહ્માંડમાં તમામ પ્રદેશે કોઈ પ્રદેશ ખાલી ન રહે, આત્માના પ્રદેશો પ્રસરી જાય છે, વ્યાપી જાય છે.
એવડો મોટો આત્મા
એવડો છે, ક્ષેત્ર અપેક્ષા એ ખરેખર એવો છે. પણ વર્તમાનમાં દરેકનું ક્ષેત્ર સ્વદેહી પ્રમાણ હોય છે, પીઢીને પીઢીના દેહ જેટલું, હાથીને હાથીના, મનુષ્યને મનુષ્યને, ખરેખર એટલો છે. નાનો છે, મોટો છે, ક્ષેત્રથી એ ખરેખર
મોટો છે,
એનું ક્ષેત્રનું જ્ઞાન કરે. પણ ખરેખર તો સ્વભાવનું જ્ઞાન પ્રયોજન છે, ક્ષેત્રનું જ્ઞાન પ્રયોજનભૂત નહીં હોવાને લીધે એ વિષય જાણવા માટે દર્શાવી દે છે, પણ એનો કોઈ વિસ્તાર કરવામાં આવતો નથી. સ્વભાવનો વિસ્તાર અને સ્વભાવની વાત વારંવાર મહિમાપૂર્વક કરવામાં આવે છે.
સ્વભાવ
સ્વભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને
ભાવ,
એમાં જે ભાવ છે એ સ્વભાવ છે.
સ્વભાવ
કાળ છે, એક સમયની પર્યાય છે, દ્રવ્ય છે, પ્રમાણમાં આખો વિષય દ્રવ્ય છે, ક્ષેત્ર એનો ક્ષેત્રફળ રૂપે છે, આકાર સિંહનો ક્ષેત્ર ગુણનો પર્યાય છે.
સ્વભાવમાં શું,
સ્વભાવમાં આનંદ ગુણ, આનંદ ગુણમાં એક એક ગુણનો આનંદ સામર્થ્ય અને એક એક ગુણનો પ્રકૃતિ સ્વભાવ, જ્ઞાનનું જાણવાનું ગુણ પ્રકૃતિ છે, શ્રદ્ધાની શ્રદ્ધા કરવાની પ્રકૃતિ છે, આનંદની આનંદની પ્રકૃતિ છે, અસ્તિત્વની હોવાપણે હયાતીની પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ, એ બધાનો અભેદ દર જાણે કે અનંતે અનંતમાં વ્યાપી ગયા છે, અનંતે અનંતે અનંત ગુણ આખા દ્રવ્યના હોવાથી, પ્રત્યેક ગુણ આખા દ્રવ્યના હોવાથી આખા દ્રવ્યમાં એક રસ થઈ ગયો છે, અનંત ગુણનો એક રસ થઈ ગયો છે, એને એક સ્વભાવ, અભેદ સ્વભાવ, અખંડ સ્વભાવ એમ કહેવામાં
આવે
છે.
ક્ષેત્ર અપેક્ષા એ ક્ષેત્ર ન જાય ક્યારે પણ. જ્યારે ગુરુ વચનનું ધ્યાન લેવામાં આવે છે ત્યારે અત્યાર સુધી પ્રત્યક્ષ સાંભળ્યા, હવે પરોક્ષપણે સાંભળવામાં આવે છે. ત્યારે એ ગુરુવચનમાં ચૈતન્યની અપૂર્વતા, અગાધતા અને અનંતતા સમજાય છે. તો એ ગુરુવચનો બરાબર સંભળાય છે, યથાર્થપણે સંભળાય છે. અહીંયા તો એમ જ કેવું છે કે શુદ્ધ આત્મદેવ છે એને બરાબર જાણી શકાય એવા વચનો છે. એટલે એ વચનોમાં એવું નિમિત્તત્વ રહેલું છે કે અનાદિના અજાણ્યા જીવને જરૂર શુદ્ધાત્મદેવ જાણી શકાય, અવશ્ય જાણી શકાય, એવું એમાં નિમિત્તત્વ રહેલું છે. ઉપાદાન પોતાનું હોવું જોઈએ, ખામી અહીંયા છે.
બરોબર,
નિમિત્તમાં ખામી
નથી,
બિલકુલ ખામી જે છે.
મહાવીર દેવ કે શુદ્ધાત્મદેવ, મહાવીર દેવ કે શુદ્ધાત્મદેવ,
શુદ્ધાત્મદેવ એ જ મહાવીર દેવ છે. મહાવીર વીર એટલે અત્યંત પરાક્રમ કરનાર, મહાન પરાક્રમ કરનાર તે મહાવીર
આ દેવ.
પોતાના મહાન પરાક્રમ કરવાનો સામર્થ્ય છે, તુષાર છે, એટલે પોતે જ મહાવીર છે. ભગવાન મહાવીર પણ એમ કહે છે કે મને જોતા તું તને જો, મને જોતા
તને જો,
માત્ર તું મને ન જો પણ તને જો, એમ કહે છે. કેમ કે પોતે તો ધ્યાનસ્થ છે, પોતે તો ધ્યાનસ્થ છે. એમાં તું શું જુએ છે કે આત્મ સ્વભાવ, કેવો આત્મ સ્વભાવ કે જીવમાં જ્યાં અંતરમાં છે એમ સીધું ત્યાંથી અહીંયા અનુસંધાન લાગે, પણ એને દર્શન કર્યા છે. નહીંતર એને દર્શન નથી કર્યા પણ રાગ કર્યો છે, કેવળ રાગ વિકલ્પ કર્યો છે, કેવળ રાગ કર્યો. અને એ રીતે રાગ કરવા માટે આ સ્થાપના છે
નહીં.
સ્થાપના તો પોતાના સ્વભાવનું અનુસંધાન કરવા માટે છે, પોતાના સ્વસંવેદન ભાવનું સ્મરણ કરવા માટે છે, પોતાના સ્વસંવેદનને સંભાળવા માટે છે. અનંત એકાગ્રતા, અનંત એકાગ્રતા છે અરવિંદ પરમાત્માને સ્થાને, અનંત એકાગ્રતા છે. અને મુનિદશામાં જે પ્રચુર સ્વસંવેદન કહેવામાં આવે છે એથી અનંત ગુણ સ્વસંવેદન છે, બેહદ સ્વસંવેદન છે. પ્રચુર આનંદ મુનિ દશામાં કહેવામાં આવે છે એથી અનંત આનંદ છે ત્યાં.
બરોબર,
અને એવું જ પોતાનું સ્વરૂપ છે. પ્રવચન સારમાં એ સમજાતા જે જાણતો યંત્રને આત્માની મૂળ લીખે હોય તેને આત્માને ઓળખવાનું કારણ થાય છે. વિજ્ઞાન ન કરતો હોય એને વિજ્ઞાન થવાનું કારણ થાય છે. અને આત્માને ઓળખો હોય, અનુભવ કર્યો હોય, એને વિજ્ઞાન કરતો હોય તેને વિશેષ સ્વસંવેદનનું કારણ થાય છે, અથવા ધ્યાનનું કારણ થાય છે. મુખ્યપણે તો મોક્ષ માર્ગમાં આવેલા ધર્માત્માઓ સ્થાપના કરતા હોવાથી ભગવાનની પ્રતિમાની સ્થાપનાને ધ્યાનનું કારણ કહે છે. મુખ્યપણે એ ધ્યાનનું કારણ છે, ગૌણપણે તે બીજું કારણ છે, બીજું એટલે ઓળખવાનું કારણ છે. મુખ્યપણે તો ધ્યાનનું કારણ છે, પ્રતિમા છે, સ્વરૂપ ધ્યાન, મૂર્તિમંત સ્વરૂપ ધ્યાન છે. મૂર્તિમંત સ્વરૂપ ધ્યાન છે, અમૂર્ત આત્મ સ્વભાવ એની મૂર્તિ છે. અરવિંદ ભગવાન એટલે અમૂર્ત આત્મ સ્વભાવની મૂર્તિ. બસ અમૂર્ત તો કઈ દેખાતો નથી, આ કશી જો તારે દેખવું તો છે અમૂર્ત પણ એમ કે છે. અષ્ટ ભાવમાં કે મોક્ષ માર્ગ છે તો અમૂર્ત આત્મદ્રવ્યના અમૂર્ત પરિણામો છે, ચારિત્ર રૂપ જે મહિરાજના પરિણામ છે એ તો અમૂર્ત દ્રવ્યના અમૂર્ત પરિણામો છે, જેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એવા અમૂર્તિક મોક્ષ માર્ગ ને મૂર્તિમંત પણ જોડેલો હોય તો આ રહ્યા મુનિરાજ. મુનિરાજ છે એ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. ખરેખર તો મોક્ષ માર્ગ અમૂર્તિક છે, પણ મુનિરાજ છે મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. એમાં આત્મદ્રવ્ય આત્મ સ્વભાવ અમૂર્તિક છે અને જીન પ્રતિમા છે મૂર્તિમંત આત્મ સ્વભાવ છે. જીનોક્ત વ્યવહાર જેટલો છે તે સમસ્ત જીનોક્ત વ્યવહારમાં પરમાર્થ નિમિત્ત છે. નિમિત્ત એટલે અંદર ગર્ભમાં રહે છે, અથવા વ્યવહાર દ્વારા પરમાર્થને જ દર્શાવવામાં આવ્યો છે એ સિદ્ધાંત છે. જો બરાબર જાણી શકાય છે કે સમ્યક દર્શન થઈ જાય છે, પાણી તો થયું નથી, શું ખામી છે?
વચન તો બહુ છેલ્લો એ લાગુ કરવો
છે. સંસારનો મહિમા છૂટી દીધા એમ કે છે.
બરોબર,
અહીં બીજી રીતિમાં છે, ચૈતન્યના મહિમા પૂર્વક સંસારનો મહિમા છૂટે
છૂટે
તો જ ચૈતન્ય દેવ સમીપ આવે. પ્રશ્નનો ઉત્તર છે.
ઉત્તર છે બરોબર. ખરેખર તો ઉપર
ઉપર કે રકમ રહેવું નથી. એકદમ ગંભીર વિષય છે. આત્માના ઉત્કૃષ્ટ હિતુ નો વિષય છે એ તો એકદમ ગંભીર છે. એ ગંભીર વિષયને બહુ ખુલ્લો અત્યારે કરવો થઈ ગયો છે. બાકી તો વ્યક્તિગત જ્યાં કરે છે જ્ઞાનીઓને હોય છે ત્યાં તો બરાબર પાકે ત્યારે એ વિષય એવી રીતે
આપે
કે એ ફટકે અનંત જન્મ ગુરુદેવશ્રી તો તીર્થંકર હતા. વ્યક્તિગત પરિચય સંભવિત નહોતો, કેમ કે હજારો લાખો માણસો આવતા થયા. જો કે એ વિષય પણ મિટાવી ન મૂકતા હતા અને છેલ્લે ખુલ્લો કર્યો તો છેલ્લે છેલ્લે એમ કહેતા કે ગંભીર વિષય અગંભીરપણાને પામે એ રીતે વારંવાર કહેવા યોગ્યતા નથી એમ શ્રીમદજી કહે છે. એમ કરીને શ્રીમદજી હસ્તગત કરવા દે, હાથમાં લેવા દે.
માતાજી કે છે ને કે જેને કઈ
નહીં એમ નથી પણ પછી એ વિષય જે મોટાડીને મૂકતા હતા પોતે જ કહ્યું હતું એકવાર રાજકોટના પ્રવચનને કે આ વિષય તો મિટાવીને પૂછતા હતા, કહેતા હતા. સુગાનીજીના સુગાનીનું પુસ્તક બહાર પડ્યા પછી હવે ખુલ્લું વિષય સૂક્ષ્મ છે અને ગંભીર છે, એ વિષય પણ ગંભીર વિષય છે, અગાઉનો વિષય છે અને બહાર આવ્યો ત્યારે થોડો ખરાબ પણ થયો એ વિષય છે. એટલે જોયું કે આ વિષય જે એમને નીચે નીચે નીકળો એમાં કોઈનું ધ્યાન જોવાનું નથી. સાંભળનાર તો ઘણા, પરિચય કરનાર ઘણા, ત્યાં સતત સાનિધ્યમાં રહેનાર ઘણા,
પણ
ધ્યાન ગયું નથી. એટલે હવે પાછો કંટ્રોલ કરી લીધો વિષયને,
બરોબર.
અને સર્વસાધારણ ને આ પુસ્તક આપે, સર્વસાધારણ ને સમાજમાં વિચાર વિભાગમાં પોતા એવી રીતે આ પુસ્તક આપવાનું નથી.
એટલે
અમે તો બચેલા જ છીએ. તમારો પ્રશ્ન શું છે? ખરેખર તો શું છે કે સમાજની સ્થિતિ સ્થાપકતાનો વિકલ્પ આવી જાય છે. પછી પ્રવચનો ની અંદર એ વિશે ઉત્તર યાદ આસ્તે 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 આસ્તે
ઘણા વિચક્ષણ
કેટલીક વાર તો અંગત રીતે ખાનગી માં થયું હોય કે ગુરુ ની અંદર અગાધતા અપૂર્વતા અને અનંતતા આવે છે, ચૈતન્ય ની આવે છે, શુદ્ધાત્મદેવને બરાબર દર્શાવે છે અને શુદ્ધાત્મદેવ બરાબર જાણી પણ શકાય છે. કહેનાર પણ ખાતરીથી કહે છે કે બરાબર જાણી શકાય
છે.
શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે, ચૈતન્યના મહિમાપૂર્વક સંસારની મહિમા છૂટે તો જ ચૈતન્ય દેવ સમીપ આવે
છે.
ભાવથી સમીપ આવે છે કે છે તો પોતે
પોતે જ છે,
પણ ભાવથી દૂર ગયો છે. સંસારની રુચિ કરી અને સ્વરૂપની અરુચિ કરીને દૂર ગયો છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારની મહિમા છૂટે, આમ તો સંસારની મહિમા છોડીને દીક્ષા લીધી છે. લાખોપતિ કરોડપતિ હોય, રાજા હોય, ચક્રવર્તી હોય, દીક્ષા લે, હજારો રાણી છોડીને દીક્ષા
જાય.
સંસારની મહિમા ટાયો કે ન ટાયો, કે ચૈતન્યના મહિમા પૂર્વક હોય તો યથાર્થ છે, નહીતર યથાર્થ નથી. સ્વરૂપના ચૈતન્યનો મહિમા આવે તો બધું જ્ઞાન યથાર્થ છે, અને નહીતર જ્ઞાન જેટલું કાયમ હોય તે બધું અયથાર્થ છે. એમ આચરણમાં પણ ચૈતન્યના મહિમા પૂર્વક આચરણ હોય તો આચરણ બધું યથાર્થ છે, તો એનું બધું આચરણ મંદનિક છે, અને નહીતર એક આચરણમાં કાંઈ પણ અસંગણ મનોમંદેવી અહીંયા વાત કરી છે, બરોબર. દ્રવલિંગી પ્રકરણ ચાલ્યું છે,
બરોબર.
દ્રવલિંગી ને અસંયતિ કરે છે, સર્વ સંયમ પાળે છે,
અસંયમી
જીનોક્ત વ્યવહાર નિરતિચાર પાળે છે, પંચમાવ્રત સમિતિ અઠ્યાવીસ મૂળભૂત નિર્વિકાર પાડે છે. ભગવાન એને અસંયત કહે છે, અસંયમી કહે છે.
અમારામાં જે ઊંધો લીધો છે ને, અસંયમી ન હોય એટલે પેલા ચોથું હોય તો ન ઊંધું એમ, એવું ઊંધો લે એમ.
બંધન
નથી
કરતા
એટલે એની મહિમા એ પોતે નથી કરતા.
શાસ્ત્ર નો એ જે રીતે જાણવાનું પણ નથી, નિયમન ના સંપ્રદાયમાં બીજે નથી. નિલંબરના સંપ્રદાયમાં જ્યાં આ શાસ્ત્રમાં વાત છે, વાત એ લોકોએ વાંચી નથી કે વિચારી નથી, બસ આ પરિસ્થિતિ
છે.
વાંચવું પણ નથી, વાંચી નથી ને વાંચવું પણ વાત તો ખુલ્લી તો થઈ છે,
ખુલ્લી
તો થઈ છે. ડેલિગેશન આવ્યું ને, સ્વામીજીનું ડેલિગેશન આવ્યું, પછી અમે રસ્તામાં વાત કરતા હતા એરપોર્ટથી સ્વામી જતા. તો અમારી રીતે તમારી સંપ્રદાયની માન્યતાઓમાં ઘણી જગ્યાએ ફેર છે, એમને વાત કરી. આપણે વેપારી લોકો છીએ, કેમ કે પોતે વેપારી છે, આપણને જોયું ચાલુ બધા વેપારી પડશે, કેમ કે વેપારી તો સમાધાનમાં માને, કોમ્પ્રોમાઇઝ કરી લેવું, કોઈ પણ વિષય ઉપર સમાધાન કરવું જોઈએ. એમ કહ્યું કે ખરેખર તો એ વિષય નિલંબર અને શ્વેતાંબર વિશે સમાધાન કરવાનો આવે તો તમે કેટલી માંગછોડ કરો, મેં પ્રશ્ન કર્યો. એ તમે શ્વેતાંબરમાં ઘણા કપડાં પહેરે છે તો તમે થોડું રાખો, હવે શું ઝાઝા કપડાં એટલા બધા ન પહેરો, પરિગ્રહ ન કરો, થોડી તો શરૂઆત કરો, કેમ કે આપણે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. મૂળ કોડને છોડીને તો કાંઈ ન થાય, આ વાત મને ગમી. મને તને મને ધંધા લેવા નથી, અમારી વાત એવી છે, મૂળ સિદ્ધાંતને અમે છોડવા માંગતા નથી. પછી દ્રષ્ટાંત આપ્યો, જો અત્યારે સંપ્રદાયમાં દિગંબર મુનિ છે અને અમારા સ્વામીજી વંદન નમસ્કાર નહોતા કરતા, અમારા મુમુક્ષુ લોકો પણ વંદન નમસ્કાર નથી કરતા, કોઈ કરતા હોય વાત આપણને
નથી
કરતા, અમે લોકો નથી કરતા. એવો ઘણા ફેરફારો છે દિગંબર સંપ્રદાય અને અમારા લોકો વચ્ચે, માન્યતામાં, શ્રદ્ધામાં, સમજણમાં, પ્રવૃત્તિમાં ઘણા ફેરફારો છે. અને એ બધા મૂળ કોડનો વિષય,
બરોબર,
મૂળ કોડમાં અમે બાંધછોડ કરતા
નથી.
એવી રીતે ક્યાંય પણ સિદ્ધાંત તૂટે એટલે ગ્રેસ વિચાર ઓછો થાય,
બરોબર.
એને સામાન્ય પરિભાષા આ છે જનરલ, કે ક્યાંય પણ ખૂણે ખાસ રહે સિદ્ધો કે આ ચક્ર, સિદ્ધાંત તૂટે એટલે ગ્રેસ વિચાર ઓછો થઈ જાય. અગ્નિત પણ રહેતું નથી, ભલે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રને માનતો હોય અને ભલે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રને નામે તમામ પ્રવૃત્તિ થતી હોય, પણ સિદ્ધાંત તૂટો ત્યાં ગ્રહ વિચાર થયો. આપણે
જૈન મનુષ્ય
પછી તો બહુ કડક ભાષા છે કે આજે જૈન મંદિર માં થશે, કાલે મસ્જિદ માં નમાજ
થશે,
અજૈન થાય. પછી તો જેવો ભાવ બદલાઈ ગયો એને ખબર નહીં કે હું કરવો ભાવમાં જઈને તમે દેરાશ્રમ માં જતો તો એ વાત એને યાદ રહેવા નહીં. ચૈતન્ય મહિમા પૂર્વક સંસારનો મહિમા છે તો જ ચૈતન્ય દેવ સમીપ આવે છે. આ પહેલી વાત છે. સંસારનો મહિમા છૂટી અને ચૈતન્યનો મહિમા આવે એમ પણ કહેવાય, કેમ કે અહીંયા ઊભો છે. પેલા ક્યાં ઊભો છે? સંસારના મહિમામાં ઊભો છે. અહીંયા શૈલી એવી કરી છે કે સંસારનો મહિમા અનંત વાર છોડ્યો હોય એવી બાજમાં પ્રક્રિયા થઈ છે, પણ તું અસ્થિમાં આવ્યો
નથી.
નાસ્તિમાં અનંત વાર આવ્યો છું, અસ્થિમાં એક વાર પણ આવ્યો
નથી.
ચૈતન્ય દેવ કેવો છે એની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ
જોઈએ.
જો અનંત જ્ઞાનનો અનંત થયો એનો મહિમા કરે છે અને આટલો અનંત અનંત મહિમા કરે છે તો એવું મારું સ્વરૂપ તે કેવું એની જિજ્ઞાસામાં એને બીજા બધા રસ ફીકા પડી જાય તો એને ત્યાં પાત્રતા પ્રગટ થાય છે. પાત્રતા એ સમ્યક દર્શન ઉત્પન્ન થવાનું પાત્ર ભૂમિકા અથવા પાત્ર કહેવામાં
આવે છે.
એનું નામ પાત્રતા છે, ભૂમિકા ને પાત્રતા કહે છે. એ તો જિજ્ઞાસામાં એ વસ્તુ આવી ગઈ.
બરાબર.
જયારે ખરેખર સ્વાનુભવ થાય મહિમાથી ત્યારે તો જગત તૃણવત ભાષે છે, પણ એ ભણવા જયાને જગતનો રસ ઉડી જાય છે. માત્ર વાસ્તવિક જિજ્ઞાસામાં આવે ત્યારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને સ્વરૂપની જિજ્ઞાસા આ બે સ્ટેજ એવા છે કે જેમાં સંસારનો રસ્તો ત્યાંથી ઠંડો પડી જાય છે અને એટલે ઓળખાય છે, નહીતર તો ઓળખાણનો પણ પ્રશ્ન રહેતો છે. સંસારમાં જે જે વાતો, જે જે પ્રસંગો, જે જે વસ્તુઓ ની મોટાઈ છે અને મહિમા છે એની અધિકાર રહે પરિણમનમાં અને એને ભૂમિકા આવે, પાત્રતા આવે એવું પણ બની અનુભવ થવાનો તો પ્રશ્ન જ નથી. પાત્રતા પણ આવતી તો ચૈતન્ય દેવ સમીપ આવે, સમીપ આવે એટલે નજીક આવે એટલે પાત્ર થાય. સમીપ આવે એ પાત્રતાનો વિષય છે, સમીપતા થાય છે. એ શુદ્ધાત્મ દેવ અંદરમાં પોતાનું સંબોધન છે. તારા શરણ આવવાથી જ આ પંચ પરાવર્તન રૂપી રોગ શાંત થાય છે, અથવા જે રાગનો દાળ છે જે ઈચ્છાની અનેક પ્રકારમાં વારંવાર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી જે ઈચ્છા, એ ઈચ્છાની અગ્નિ એનો જે દાળ છે એ ક્યારે શાંત થાય છે કે જ્યારે જીવ અનંત શાંતિનો પિંડ એવો જે ચૈતન્ય દેવ છે, શુદ્ધાત્મ દેવ છે એના શરણમાં પરિણામ જાય છે ત્યારે એની સેવા કરવા લાગે છે ત્યારે.
વાહ વાહ.
ત્યાં સુધી આત્માના પરિણામમાં શાંતિ ઉત્પન્ન થતી નથી. એટલી બધી અગાધ શાંતિ ભરે છે કે પર્યાય સમૃદ્ધ થાય ત્યાં શાંતિ વ્યાપી જાય છે. શાંત કરવાનો ત્રણ કાળ ત્રણ લોક માં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ રીતે શાંત થાય હે શુદ્ધાત્મદેવ, તારા શરણે આવવાથી આ પંચ પરાવર્તન રૂપે રોગ શાંત થાય છે. પંચ પરાવર્તનમાં જે ભ્રમણ થવાનું ચાલી રહ્યું છે એનો અંત આવે છે. ત્યારે તે પોતે અંદરમાં જાય ને ત્યારે જ્યાં સુધી સ્વસન્મુખ થઈને શુદ્ધાત્મામાં લીનતા તન્મયતા થતી નથી ત્યાં સુધી પંચ પરાવર્તનનો રોગ મળતો નથી. એ રોગ એટલો બધો ઘર કરી ગયેલો છે, એના લીધે ક્રોનિક ડિઝીઝ છે, જલ્દી મળતો નથી. આ એક ઉપાય છે. જેને ચૈતન્ય દેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જાય છે. એવું કદી ન બને કે જેને ચૈતન્યનો મહિમા આવ્યો હોય, લાગ્યો હોય, આવ્યો હોય કે જ્ઞાનવાનને લાગ્યો હોય, લાગ્યો અને એને સંસારનો મહિમા ન છૂટ્યો હોય એવું કદી બનતું નથી. છૂટે જ છૂટે આત્માનું જ્ઞાન ને આત્માનું સુખ તો ક્યાંય છે નહીં સંસારમાં. પહેલા પ્રશ્ન દીધો કે પોતાને છોડીને છ દ્રવ છે, એ છ દ્રવ માં જ્ઞાની નથી ને જ્યાં જ્ઞાન અને સુખ થી શૂન્ય છે એવો આખો સંસાર છે, એવું આખું જગત છે. તો એ જગત સાથે પોતાને કાયમ ખરેખર પ્રયોજન રહેતો નથી, કયું પ્રયોજન બરાબર. એનો મહિમા એને છૂટી જાય છે. ખરેખર તો જ્ઞાની તો પ્રશ્ન કરે છે કે આ સંસારમાં મહિમા કરવા યોગ્ય એવું શું છે, એ ચિત્ત તો તું બતાવે માંગે છે. કોઈ ચીજ એવી છે, બધા જ રજકોનો પરિવર્તનશીલ છે, અનાદિ અનંત, કોઈ પણ રજકોની કોઈ પર્યાય એમને એમ જ રહી એવું તો છે ને, ફરતી જ જાય છે. એવું શાશ્વત કહેવાય છે, શાશ્વત જેટલે જેટલી શાશ્વત ચીજો કહેવાય છે એમાં પણ પરમાણુ આવાગમન છે બરોબર. તો પછી જે બદલતા પરમાણુ છે એ તો ક્યારે ક્યાં થશે એનો શું ખ્યાલ છે? ખરેખર તો એમાં જ્ઞાની નથી ને સુખે નથી એટલે વાત પૂરી થઈ જાય છે. બહુ માર્મિક વાત છે. એ શૂન્ય છે, જળ છે, સુખ થી શૂન્ય છે, જ્ઞાન થી એ શૂન્ય છે. અને હું ચૈતન્ય અનંત સુખ અને અનંત જ્ઞાન છે, ભરપૂર છું. સામે પ્રતિપક્ષ બહુ મોટો છે, આ ખાલી છે ને આ ભરપૂર છે. પછી એનો મહિમાનો શું કારણ છે કે એના મહિમાનું કોઈ કારણ નથી.
લાગવું ને જાણવામાં ફેર લીધો.
આ જાણવામાં તો પરલક્ષી જ્ઞાન માં જાણે છે માણસ. આત્મામાં આનંદ જ્ઞાન છે, આત્મામાં આનંદ સુખ છે, આત્મામાં આનંદ સામર્થ છે, પરલક્ષી જ્ઞાનમાં જાણે છે. પણ એવું એને અંદરમાં લાગતું નથી, એમાં ફેર છે. સ્વલક્ષી જ્ઞાનમાં લાગવા માંડે આમાં લાગતું નથી, એ તો ફેર છે. બે જ્ઞાનમાં ફેર શું, એને જ્ઞાન કે નાને જ્ઞાન છે? તો કે છે કે નહીં, પેલું અજ્ઞાન છે ને આ જ્ઞાન છે, બે જ્ઞાન છે
નહીં,
એક અજ્ઞાન છે ને એક
જ્ઞાન
છે. મારા ચૈતન્ય દેવ માં તો પરમ વિશ્રાંતિ છે, જ્યાં પોતાના ચૈતન્ય દેવ ને જોયે છે તો પરમ વિશ્રાંતિ છે. એટલી બધી શીતળતા છે, અહીંયા આકુલતાનો સમુદ્ર છે સંસાર, તો કહે છે કે અહીંયા એટલી બધી શાંતિ ને એટલી બધી વિશ્રાંતિ છે કે ત્યાંથી બહાર નીકળતા તો અશાંતિ જ લાગે, બીજું કઈ નથી. શાંત, પરમ શાંત સ્વરૂપ, પરમ શાંત રસનો કંદ છે, અનંત શાંત રસનો કંદ છે આત્મા. એકલી શાંતિ છે, ગાઢ શાંતિ છે, અપૂર્વ શાંતિ છે, અનંત શાંતિ છે. ત્યાંથી બહાર નીકળનારને અશાંતિ છે, અશાંતિ અહીંયાથી બહાર નીકળે છે, બાકી તો આત્માને અંદરમાં અશાંતિ નથી. જેટલું પરિણામ બહાર ગયું એટલી અશાંતિ, બસ જેટલા અંશે બહાર ગયું, પૂરેપૂરું બહાર ગયું તો અનંત અશાંતિ. સાધક ધર્માત્માને મોક્ષ માર્ગને જેટલા અંશે પરિણામ બહાર ગયું એટલી અશાંતિ છે, અને એ અશાંતિને એ બિલકુલ એમને રૂચતી નથી, તેથી એ બિલકુલ એને ચાહતા નથી. પણ એ અશાંત ભાવ છે કે જે એમને રૂચતો નથી, અને એ ઈચ્છતા નથી કે મને હો, એવું એ ઈચ્છતા
નથી.
ઉપદેશ તો ચૈતન્ય ને શાંત રસ નો ઉપદેશ થાય છે, પણ પરિણામ બહાર ગયો, એટલું પરિણામ બહાર જાય એ એમને અભિપ્રાયમાં સંમત થતો
નથી.
એ તો સર્વથા અંતર્મુખ થઈને પૂરેપૂરા ડૂબી જવા માટે એમણે દીક્ષા લીધી છે, ઉપદેશ આપવા માટે દીક્ષા લીધી
નથી.
બીજા કાર્ય કરવાનો તો પ્રશ્ન નથી,
પ્રશ્ન
પણ ઉપદેશ આપવા માટે દીક્ષા નથી એમ છે.
એટલે
તો ગુરુદેવ કહ્યું ઝપટ છે, કઈ ભલે અત્યારે દેવરૂપમાં ગયા છે પણ અહીંયાથી નીકળીને ઝપટ કરશે. આ હવે એની ઝપટ કઈ છે ને રહેતી નથી, અક્ષરદે છે એટલો ભાવ અનંત કાળ જોઈએ, તો નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં એમનો ભાવિ અનંત કાળ જોઈ લીધો. કેટલા ઝડપથી એ કેવળ જ્ઞાન ને એની સિદ્ધ દશા ને પામશે અને અનંત કાળ એમાં રહેશે. એ બધું એમાં
આવી ગયું,
તીવ્ર દશા હોય ને તેમાંથી આત્મભાવ સ્વભાવ સમજાય છે, સ્વભાવને સમજવાનો વિષય છે. શ્રીમદજીએ કહ્યું દિગંબરના તીવ્ર વચનોથી રહસ્ય કઈક સમજાય છે, એમ આવા જ્ઞાનીઓના તીવ્ર વચનો આવે ત્યારે એ સ્વભાવના રહસ્યને પ્રદર્શિત કરે છે, દર્શાવી દે છે, દેખાડી દે છે. સ્વભાવ તો અનંત ગુઢ સ્વભાવ છે, રહસ્યમય સ્વભાવ છે. આમાંથી એક થોડું બહાર આવે છે, કથનચિત બહાર આવે છે, પૂરેપૂરું તો વચન ગોચર નથી. હા, રસ ઠંડાતો શતાંબરની મોળા સ્થિર રસ ઠંડાતો ગયો, દિગંબરના તીવ્ર વચનો રહસ્ય કાંઈક સમજાય છે. બારમાં તોફાન થાય નહીં તો હું પોતાના એટલા કોને સ્પષ્ટ ચોખ્ખું કહેતા પણ લઈને આવ્યા. એટલું નથી કહેતા નહોતા. અભિપ્રાયમાં કઈ ફેર હતો એમ છે
નહીં.
પ્રકાશ કરવો, આ માર્ગ માં અમારે જગતની અંદર જેટલું થાય તો બોલો પ્રચાર પ્રસાર કરવો છે. વિચાર અંતે શાંત થઈ ગયા પરિસ્થિતિનો માપ નીકળતા પછી વાત મોટો થઈ ગયું છે. શક્તિ બહુ હતી પંચમકાળ રૂપે આ કાળના જેવો લાભ ના લઈ શકતા. પંચમકાળ પ્રકાર છે બહુ શક્તિ એકાવતારી એ દૃષ્ટિકોણ છે એને સમજવાનો પ્રશ્ન કરે તો પણ એને આત્મતત્વનું રહસ્ય સમજે. એ દૃષ્ટિકોણથી એને સમજવાનો પ્રયત્ન કરવા
ભગવાન